Sabati Sulap Suraraya.
સાત્વિકતાનો સત્સંગ એક એવો હોય છે કે સત્સંગીને શ્રોતાને ઊંડાણમાં લઈ જવા માટે પ્રેરતો હોય. જેમ એને સમજ ખુલતી જાય એમ અંદર ને અંદર ઊંડો વધારે ઉતરતો જાય. જેનું લક્ષ્ય છે કે મારે પાણી જોઈએ છે તો પહેલી ધરતીને ઉપરથી સાફ કરે, ખોદે, ઊંડે જાય, કાઢે, એમાંથી પથ્થર આવે એને તોડે, ત્યારે છેક પાણી સુધી પહોંચે. એમ સત્સંગમાં પણ પરમ સુધી પહોંચવા માટે પણ આવી જ એક અંદરના હૃદયના ભાવની એક ક્રિયાશક્તિ કામ કરતી. જેમ જેમ ઉડે ઉતરતો જાય એમ વધારે ને વધારે એને જિજ્ઞાસા, ઉત્કંઠા કે મને કઈક હજુ કઈ પ્રાપ્ત થાય. અહીંયા આગળ પાર્વતીજી સ્વયં ભગવાન શિવના શ્રીમુખથી રામકથા શ્રવણ કરી રહ્યા. હવે આપણે પણ દોડીએ કે ભાઈ વક્તા કોણ છે, અને એવા વક્તા સારા રજાઓ મૂકી દે. ભાઈ આપણી 10 દાડાની રજા, આ કથા તો આપણે ચૂકવી નથી, એવો ભાવ જાગે. તો અહીંયા આગળ તો સ્વયં ભગવાન શિવ, જેને પરમ કલ્યાણ કહેવાય, શિવ શબ્દનો અર્થ પરમ કલ્યાણ. હવે પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના જ શ્રીમુખથી રામકથા સત્સંગ એના ગુણાનુવાદ ગવાતા હોય, સાંભળવાના હોય, તો પાર્વતી જેવા શ્રોતા સતર્ક, સજગ અને હંમેશા પોતાના સ્વરૂપમાં સભાન એ કઈ ચૂકે. જો સામાન્ય માણસ એક આવી સરસ કથાને માટે રજાઓ મૂકી દે, બીજું કામ પડતું મૂકે, તો પાર્વતીજી સ્વયં ભગવાન શિવની ભગવદ અર્ધાંગના છે, જગતની અન્નપૂર્ણા છે, અને એ અન્નપૂર્ણા એમ કઈ આવો લાવો આવી પ્રાપ્ત થયેલી સત્સંગની ઘડીઓ એમને જવા દેતા હશે, મળી હોય ને તો છોડે નહીં. એમ પાર્વતીજી પણ અહીંયા આગળ ભગવાનની આગળ એવી વાત લાવીને મૂકી છે કે જ્યારે કથાનો પૂર્ણાવત સમાપન થયું ને, ત્યારે ભગવાન શિવ સ્વયં પોતાના શ્રી મુખેથી બોલ્યા કે આ કથા તો કાગ ઋષિએ ગરુડજીને કહેલી, બસ એ વાતને પકડી રાખી. અને પછી પૂછ્યું કે હવે દેવી કથા પૂરી થઈ, હવે કઈ સાંભળવાની ઈચ્છા છે તો બાનું તો જોઈએ કે હા પ્રભુ, આપે જે વાત કરી આટલી સરસ કથા કાગ ભૂસુંડીએ, કાગ ઋષિએ ગરુડને કઈ સંભળાવી, તે કેવી રીતે શક્ય છે? અંદર એક જાતની એક જિજ્ઞાસા, એક ઉત્કંઠા જાગી અને પૂછ્યું કે કાગ ઋષિને આ કથા મળી કેવી રીતે? કારણ ભગવાનને જાતે પાર્વતીજી સતીજીએ પકડ્યા છે કે આપે કહ્યું જીમી આ કથા જો ભૂસુંડી ખગપતિ સુનાવા, આ વાત કહી તો એને પકડી લીધું, અને એ એમની જ વાત પકડીને પછી એમને હાથમાં આપી દીધી. કોઈને કથામાં પકડવા હોય તો બહુ સતર્ક રહેવું પડે વક્તાને, પછી કેવું પડે કે આ આમ કહ્યું તો એનું શું. પછી એમને જિજ્ઞાસા કે તમારો પ્રશ્ન ઉપસ્થિત કરાય, એટલે પાર્વતીજીએ પણ ભગવાન શિવને ખૂબ જ સતર્ક રહીને, ખૂબ સાવધાન રહીને એની એ જ કથામાંથી એમની જ વાતને ફરી પાછી એમણે જિજ્ઞાસા તરીકે મૂકી દીધી કે લો આનું મને કહો. તો એ વસ્તુ બતાવતા પાછા પાર્વતીજી કે છે, આ કથા કોઈ સામાન્ય નથી, જીવ સહસ્ત્રમાં પાવઈ કોઈ, અને એમાં કોટી માંથી કરોડો માંથી એમાં એક, અને એવા કરોડો માંથી કોક અમુક જ, અને જીવન મુક્ત બ્રહ્મ પર, જીવન મુક્ત બ્રહ્મ થી પણ પર ઉપર, કે બ્રહ્મ મારાથી જુદો નહીં, હું જે ચેતનાનો અંશ છું તે પોતે. જેમ એક સાગરમાંથી જળાશયમાંથી એક ઘડો પાણી આણી અને ઘડામાંથી એ પાણી એક નાના પ્યાલામાં કે લોટીમાં લીધું અને લોટીમાંથી એક ચમચી વડે લીધું, તો ચમચીનું પાણી કહેવાશે કે આ ચમચીનું પાણી, લોટીમાં હશે તેને લોટીનું પાણી કહેવાય, ઘડામાં હશે ને ઘડાનું પાણી, અને જે જલાશયનું પાણી છે ને, પણ બધાને એકબીજામાં રેડી રેડી છે, એકમાં કરી જલાશયમાં રેડી જોઈએ, અથવા બધું પાણી જળાશય. એમ કોઈ પણ શરીરની ચેતના અંતે તો સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગત, આ બધું જ એક જ પરમાત્માના અંશ સ્વરૂપે પ્રકાશી રહ્યું છે, એમાંથી જ વિલસી રહ્યું છે, વિકસી રહ્યું છે. એટલે જીવન મુક્ત બ્રહ્મ પર, એ અંશી ભાવ બહાર નીકળીને એમાંથી એ પરમાત્માના સ્વરૂપ જ છે, અને એ બ્રહ્મ તત્વ બહુ અલગ નથી. બ્રહ્મ પર જીવન મુક્ત, એ જીવન મુક્ત છે, અને એ બ્રહ્મથી, બ્રહ્મથી અંદર ભળી ગયેલો, અને બ્રહ્મથી શેખ પણ અલગ નહીં, પર અને અપર. તો એવી જ સ્થિતિ અવસ્થા છે, એવા પ્રાપ્ત કરેલા કોક કોક વિરલાઓ ત્યાં સુધી પહોંચી શકે.
રામ ભગત
આટલે બધે ઊંચે પહોંચ્યા પછી પણ એનામાં જો નિર્ગુણને ની પરિપૂર્ણતા પ્રાપ્ત કરી લીધા સુધી, બ્રહ્મ ચૈતન્યની અનુભૂતિ કરી લીધા પછી પણ, તુલસીદાસજી એ જ વાત કરે છે, સગુણ સુધી પહોંચ, સગુણને તો સાથે રાખવાની. આદ્ય શંકરાચાર્યજી પણ આટલા અદ્વૈતની ને પ્રસ્થાપિત કરવા વાળા, એ પણ આગળ છેવટે તો એ જ બોલી જાય કે ભગવાનને તો ભજવા જ, જે કોઈ પોતાની ઉપાસના છે એનો ત્યાગ નહીં કરવા, ભલે તમે બ્રહ્મ સુધી આત્મચેતના સુધી પહોંચી જાઓ, પણ ઉપાસના અને ઈષ્ટ છે જે અળગા ન કરી. તુલસીજીએ પણ એને જ પ્રમાણિત કર્યું, આવો જીવન મુક્ત હોય, બ્રહ્મથી પણ પર ઉપર પહોંચી ગયેલા હોય, બ્રહ્મની પ્રાપ્તિ કરી લીધી હોય, છતાંય રામ ભગતિ રત, એ કેવો હોય, ભગવાનની રામ ભક્તિની અંદર રત વિલીન, એમાંથી પોતાની જાતને શેદ પણ અલગ ના કરે. તાત્પર્ય કે મેં બ્રહ્મને પ્રાપ્ત કરી લીધો, હું સ્વયં બ્રહ્મ જ છું, અહંકાર ન આવી જાય. ઉપાસનામાં અહંકાર હંમેશા માણસને નીચે જ નાખી દેતો હોય, ક્યારે પણ ઉપર નહીં ચડવાય. માણસ પોતાના જીવનમાં ઘણા બધા કાર્યો કરતા 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 પોતાના અહંકારની દિવાલ ચણતો જ જાય છે, ઊંચી ચણતો જાય છે, ઊંચી ચણતો જ જાય છે, અને ઘણી વાર એટલી બધી અહંકારની દિવાલ ઊંચી ચણાઈ જાય, અને એમાં ભગવત આધાર ન હોય ને તો એ જ એની ચણેલી દિવાલ એની ઉપર જ પડે, કોઈ આધાર વગર નહીં. બહુ ઊંચાઈ વાળી દિવાલ હોય, એન્જિનિયર પૂછો, એને કોઈ સપોર્ટ કે આધાર ના હોય તો દિવાલ એકવાર જોયું, એક મોટો બ્રિજ બાંધેલો લગભગ 800 ફૂટ કરતા વધારે ઊંચો, એટલો બધો ઊંચો, બધી ઘણી વિશિષ્ટતા હતી, પણ 800 ફીટ ની ઊંચાઈ વાળો પુલ, એટલો બધો, અને એમ થયું વિશ્વમાં આના જેટલો કોઈ ઊંચો નહીં, પણ આવ્યો પવન નો તોફાન અને ફંગોળીને ફેંકી દીધો 1000 રૂપિયાનો. એટલે અતિ ઊંચાઈ નો અહંકાર એને નથી ટકવા દેતો, નીચે જ પાડે. પોતાના જીવનની બહુ ઊંચી ચણેલી દિવાલ અહંકારની, એની ઉપર જ તૂટી પડવાની, એને દબાવી દે. એટલે અહીંયા તુલસીજી, ભગવાન આદ્ય શંકરાચાર્યજી આપણને એ જ સૂચવે છે કે જીવન મુક્ત બ્રહ્મ પર પ્રાણી હોય છતાંય પણ રામ ભગતિ રત, એનામાંથી ભગવદ ભક્તિ, પોતાની ઇષ્ટ ભક્તિ ક્યારેય પણ અળગી થવી ન જોઈએ. ભલે તમે ગમે એટલી ઊંચી અવસ્થા ઉપર પહોંચ્યા, અધ્યાત્મની રીતે કે ભૌતિક રીતે, ગમે એટલી સંપન્નતા આવી હોય, બુદ્ધિની, સત્તાની, ધનની, વૈભવની, આરોગ્યની, શરીરની શક્તિની, કોઈ પણ સંપન્નતા ઊંચામાં ઊંચી પ્રાપ્ત થઈ હોય તો રામ ભગતિ રત, ભગવદ ભક્તિનો આધાર ક્યારેય પણ છોડશો નહીં. તો 800 ફૂટ ઊંચો બાંધેલો પુલ, એને ભગવાનની તાકાતની એક જ ધક્કો વાગે તો ધરાશયી થઈ જાય. એમ આપણી અહંકારની દિવાલ પણ જો પવનનો એક જ ઝોક લાગે એની સાથે એ પણ આપણને દબાઈ મારે, ધરાશયી. એટલે ચેતવ્યા છે, લાલ બત્તી આપી, ગમે એટલી ઊંચાઈ જ્ઞાનની, સ્વસ્વરૂપની પ્રાપ્ત થાય તો પણ ઈષ્ટ શરણ અને ઈષ્ટ આધારનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. એનું સ્મરણ, એનું ભજન, એની ઉપાસના અવશ્ય હોવી જોઈએ. રામ ભગતિ રથ.